તમારા ગામની અંદર પછી તો જોજો તમે, યાત્રિકો વધી જવાના છે, દર્શન કરવા સરદાર આવશે ને ભૂપગઢ આવવાના. કારણ કે આટલો બધો ભૂપગઢ ગામનું જેટલું પ્રતિપાદન અમે કરીએ છીએ, આજ સુધીની કથામાં કોઈ ગામનું એટલું અમે પ્રતિપાદન નથી કર્યું. આજ સુધીમાં એટલું પ્રતિપાદન થાય, આ કેસેટો જ્યાં જ્યાં જાહે એ લોકોના મનમાં થશે ભૂપગઢ છે કેવું, હાલો જોવા જઈએ. જેટલા સરદાર આવવા એટલા બધા ભૂપગઢ આવવાના, અને આવે એ સાર્થકે છે ને. કારણ કે જ્યાં ભગવાનના પગલા પડ્યા એ તીર્થરૂપ ભૂમિ કહેવાય, આ તો તીર્થરૂપ ધરતી છે. અહીંયા આવશે મારા જ્યાં રાત્રિવાસ રોકા અક્ષર રોડે છે ત્યાં દર્શન કરશે. જો કે અમારી વસ્તુ એક ઉપાડી આવ્યા છીએ, પણ વાંધો ને તમે ભલે રાખીએ, રાખો તમે તારે. અમારે સરદારનું શિવજીનું થાળું ઉપાડી આવ્યા લોકો. લાવ્યા પછી એને વ્યવસ્થિત રાખ્યા છે એટલે અમે રાજી છીએ. એના દર્શન કરવા માટે ભક્તો અહીંયા આવશે. આ ગામ તો બહુ દિવ્ય છે. જીવાત્માને પોતાનું સ્વરૂપ ઓળખાવું જોઈએ. બસ પોતાનું સ્વરૂપ ઓળખાય એટલે, પોતાનું સ્વરૂપ ઓળખાય અને પરમાત્મા ઓળખાય એટલે કામ પૂરું થઈ જાય. આજ મુક્તાનંદ સ્વામી ઈશ્વરનું સ્વરૂપ સમજાવી રહ્યા છે, પણ આપણે એટલા માટે ઊંડા નથી ઉતરતા, કારણ કે આપણે ઈશ્વર થવું નથી, આપણે દેવ થવું નથી, એમાં ભૂલે ભૂલું પડવું નથી. એમાં જો ભૂલા પડી ગયા તો યાદ રાખજો બહુ મોટી નુકસાની જાય. એટલા માટે નુકસાની જશે, વારે વારે થોડો ભૂપગઢમાં જન્મ મળવાનો. માનો તમે દેવ દેવીની આરાધના કરી અને જગતના સારા કાર્ય કર્યા લઈને તમે સ્વર્ગમાં પહોંચ્યા, તો 25 વર્ષ 50 વર્ષ 1,00,000 2,00,000 વર્ષ તમારે સ્વર્ગમાં રહેવાનું થયું, પણ પાછું જન્મવાનું થવાનું. જન્મો તે દાડે ભૂપગઢ નહીં મળે, લઈને પાકિસ્તાનમાં જન્મ આપ્યો તો પછી ભગવાન સ્વામિનારાયણને ક્યારે પામશો? માટે કહું છું જરાય ભૂલ નહીં કરશો, ઉપાસના એક ભગવાન શ્રીહરિની કરજો. સુરત મુનિ કે પ્રતાપસિંહ ઈશ્વરનું સ્વરૂપ સમજાવતા મુક્તાનંદ સ્વામી કહ્યું છે, વર્ણિરાજ વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત આ ત્રણ જેના દેહ છે, આ ત્રિલોકીની અંદર એનો જે આશ્રિત બને એના સંકલ્પને પૂર્ણ કરવા માટે જેની પાસે શક્તિ છે એને આપ ઈશ્વર સમજો. પણ મુક્તિની જેની પાસે તાકાત નથી, મુક્તિ કરાવવાની જેની પાસે કેપેસિટી નથી, એને આપ ઈશ્વર સમજો, દૈવ સમજો. અદ્ભુત ઈશ્વરનું સ્વરૂપ સમજાય પછી કીધું, સાંભળો વર્ણિરાજ, હું તમને માયાનું સ્વરૂપ બતાવું, માયા કોને કહેવાય. પણ માયાનું સ્વરૂપ સમજવા આપણે થોડાક ઊંડા ઉતરશું. તમારા મનમાં સંકલ્પ થશે આપણે શું માયા થવું છે? ના ભક્તો, માયા નથી થવું, પણ તેમ છતાં માયાને સમજવી બહુ જરૂરી છે. બરાબર યાદ રાખજો, જેને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય, લખવું હોય તો લખજો, કમોવર પોઈન્ટ અહીં ધ્યાન રાખજો. જેને જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરી હોય એમણે પરમ મિત્ર ને પરમ દુશ્મન બેને ઓળખી રાખવા પડે. જે દુશ્મનને ઓળખવામાં થાપ ખાઈ જાય એ જિંદગીમાં ફેલ થાય, પરમ મિત્રને ઓળખવામાં થાપ ખાઈ જાય એ પણ જીવનમાં ફેલ થાય છે. જે મિત્રને દુશ્મન સમજી બેસે એ જીવનમાં ફેલ થાય, દુશ્મનને પરમ મિત્ર સમજી બેસે એ પણ જીવનની અંદર ફેલ થતો હોય છે. ડાહ્ય પુરુષ પરમ મિત્રને ઓળખી રાખે, પરમ દુશ્મનને ઓળખી રાખે. માયાને એટલા માટે ઓળખવાની છે, એ પરમ દુશ્મન છે. અબ જો જન્મથી જીવાત્માને જન્મ મરણની અંદર ગોથા ખવડાવનારી કોઈ જો હોય તો માયા છે. જન્મ કર્મશ્ચ જીવાના મનાદિ ચિત્ત જડાત્મિકા તમોમય હરેહ શક્તિ કાર્ય કારણ રૂપિણી. અબ જો જન્મથી વારે વારે જન્મ મરણનો હેતુ કોઈ જો હોય તો માયા છે, પરમ દુશ્મન છે. માટે માયાને ઓળખવી બહુ જરૂરી છે. અને પરમ મિત્ર તો કોણ છે? પરમાત્મા છે. એને ઓળખવા બહુ જરૂરી છે. જે માયાને ન ઓળખી શકે, જે પરમાત્મા ન ઓળખી શકે એ પણ ફેલ થાય છે. જીવનની અંદર પરમ મિત્રને ઓળખો, પરમ દુશ્મનને ઓળખો, નહીં તો પસ્તાવવું પડશે. આવો તમને નાનકડો સત્ય ઘટના સત્ય પ્રસંગ બતાવું. મોગલ બાદશાહ ચંગીઝ ખાનનો ભવ્ય પ્રસંગ. ચંગીઝ ખાન એકવાર શિકાર કરવા ગયા હોય, સાથે ઘણા બધા સિપાયો છે, પરંતુ સિપાયો પાછળ રહી ગયા. ચંગીઝ ખાન પોતે આગળ એકલા વધ્યા છે અને પોતાની સાથેનો પ્યારો એક બાજ છે, બાજ અને અતિ વાહલો, જેને કારણે સાથે સાથે રાખ્યા છે. પણ જંગલમાં દૂર દૂર જતા જતા બહુ તરસ્યા થયા, કોઈ જગ્યાએ પાણી મળતું નથી, પાણીની શોધખોળ કરી રહ્યા છે. એમાં એક પહાડ ઉપરથી પાણીના ટીપા પડતા દેખાણા ચંગીઝ ખાનને ઘણો જ આનંદ થયો. અને આનંદિત બનેલા ચંગીઝ ખાને એકદમ પોતાના પાસેથી પ્યાલો બારી કાઢી અને પેલા પાણીના ટીપા જ્યાં પડતા તેને નીચે ધર્યો. પણ ટીપા પડતા પડતા આખો પ્યાલો જ્યારે પાણીથી ભરાઈ ગયો, ચંગીઝ ખાન જે મોઢે માંડવા ગયા એ જ વખતે બાજે ત્રાપ મારી પાણીનો પ્યાલો ઢોળી નાખ્યો. ચંગીઝ ખાનને ઘણો ક્રોધ ઉપજ્યો, પણ બાજ પક્ષી બહુ વાલું છે એટલે કશું કર્યું નહીં. બીજી વાર પ્યાલો ધર્યો છે, પણ ટીપા પડતા પડતા પોળો પ્યાલો ભરાણો અને જ્યાં મોઢે માંડવા ગયા, ફરી વાર બાજે ત્રાપ મારી, ફરી વાર પ્યાલો ઢોળી નાખ્યો. કાળજાળ ક્રોધ વ્યાપ્યો, તોય પણ ખમી ખાધું. ત્રીજી વાર પ્યાલો ધર્યો, ટીપા પડતા 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 અડધો પ્યાલો ભરાણો, ત્યાં ટીપા પડતા બંધ થઈ ગયા. પણ જ્યાં ત્રીજી વાર મોઢે માંડવા ગયા, ત્રીજી વાર ત્રાપ મારી અને પાણીના પ્યાલાને ઢોળી નાખ્યો. પછી તો ચંગીઝ ખાન ને કાળજાળ ક્રોધ વ્યાપ્યો. પોતાની પાસરેલ ખડગ ને મ્યાન માંથી બહાર કાઢે, એક જ ખડગ થી બાજ ને ત્યાં મારી નાખ્યો, પૂરો કરી નાખ્યો. મનમાં વિચારથી ઉપરથી પાણીના ટીપા પડતા માટે ઉપર કઈક પાણીની વ્યવસ્થા હશે એમ નિર્ધાર કરી અને પહાડ ઉપર ચંગીઝ ખાન ચડ્યા. પણ પહાડ ઉપર ચડીને જ્યાં જોયું તે મરેલો એક સર્પ પડ્યો હતો, એમાંથી પાણી નીકળતું હતું. અને આ દ્રશ્ય ચંગીઝ ખાને જોયું, ચંગીઝ ખાનની આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ. આહા, જે બાજે મને બચાવવા માટે ત્રણ ત્રણ ફેરી પાણી ઢોળી નાખ્યું, એ ઝેરીલું પાણી જો મેં પીધું હોત તો જરૂર હું મોતને આધીન બની જાત. મને બચાવવા માટે બાજે પ્રયાસ કર્યો ને એ જ બાજને મેં જાનથી મારી નાખી. બહુ દુઃખ થયું, બાજને ભેટીને ખૂબ રેડ્યા. આપણે હવે શું? ચંગીઝ ખાન ફરી વાર પેલા સિપાહીની પાસે આવ્યા છે. સિપાહીએ પ્રશ્ન કર્યો, બાજ ક્યાં? ચંગીઝ ખાને ફરી વાર પોક મૂકી બનેલી તમામ ઘટના કીધી છે. બહુ પસ્તાવો કર્યો છે. ફરી વાર રજવાડામાં આવી ચંગીઝ ખાને ઓર્ડર કર્યો, જ્યાં મારી ગાદી પડે ની બરાબર સામે એક સુવર્ણનો થાંભલો ઉભો કરાવો, એના ઉપર એક જબરજસ્ત સોનાનો બાજ પક્ષી તૈયાર કરાવો, એને એક પાંખ ઉપર લખાવો પરમ મિત્ર ઉપર કદી વિશ્વાસ ન કરો, અને બીજી પાંખ ઉપર એવું લખાવો ઉતાવળે કરેલું ક્રોધના આવેગમાં આવીને ઉતાવળે કરેલું કાર્ય હંમેશા વિનાશ ન કરે છે. બંને પાંખો ઉપર લખાણ કરાવો. બાજને તૈયાર કરીને બંને પાંખો પર લખાણ કરાયું છે. અને પછી એના જીવનકર્ણમાં એમ લખ્યું, ચંગીઝ ખાન જ્યારે પણ રાજસભાની અંદર આવતા ને ત્યારે પ્રથમ એ થાંભલાની પાસે જતા બાજની પાંખો પર લખાયેલું બંને લખાણ પહેલા વાંચતા ને પછી પોતાની ગાદી સ્વીકારતા. માટે કહું છું, જીવનમાં જેને સફળતા પ્રાપ્ત કરી હોય એને પરમ મિત્રની ઓળખી રાખો અને પરમ દુશ્મન કટ્ટર દુશ્મનને પણ ઓળખી રાખો. મિત્રને ઓળખવામાં થાપ ખાય એ જીવનમાં ફેલ થાય, દુશ્મનને ઓળખવામાં થાપ ખાય એ પણ જીવનની અંદર ફેલ થાય છે. સુરત મુનિ કે પ્રતાપસિંહ, આજ મુક્તાનંદ સ્વામી કહી રહ્યા છે, સાંભળો વર્ણિરાજ, હું આપને માયાનું સ્વરૂપ બતાવ. માયા કોને કહેવાય? જન્મ કર્મશ્ચ જીવાના મનાદિ ચિત્ત જડાત્મિકા તમોમય હરેહ શક્તિ કાર્ય કારણ રૂપિણી. જીવાત્માને જન્મ મરણ લેવડાવવાનું કોઈ જો કારણભૂત હોય તો માયા છે. જન્મ કર્મશ્ચ જીવાનમ અનાદિ ચિત્ત જડાત્મિકા, પછી અનાદિની છે ભગવાન આર્યની. કારણ કે જીવ માયા અને પરમાત્મા ત્રણેય અનાદિના છે, બે સ્વરૂપે છે, જડ સ્વરૂપે ચૈતન્ય સ્વરૂપે. જડ સ્વરૂપે જેવી પ્રાણી માત્ર ઇન્દ્રિય અંતકરણ સ્વરૂપ રૂપે, અરે જે કાંઈ જગતમાં દેખાય બધું માયા કૃત્ય ઉપાધિ છે, માયાનું સર્જન છે. ચૈતન્ય સ્વરૂપે મહાપુરુષની સાથે જોડાયેલ છે. તમોમય હરે શક્તિ કાર્ય કારણ રૂપી. માયા અંધકારમય છે, પણ ભગવાનની અલૌકિક શક્તિ. ભગવાનના ભક્તો યાદ રાખજો, માયા દુશ્મન જરૂર છે, પણ ત્યાં સુધી દુશ્મનાવટ રાખશે, આપણે અનન્ય ભાવથી ભગવાનનું સેવન નથી કર્યું, યાદ રાખજો. આ વાત સમજ્યા જેવી છે? બહુ સમજવા પ્રયાસ કરજો. કારણ કે દેવી માત્રના સ્વરૂપે માયાના સ્વરૂપો છે. હું નથી કહેતો, શ્રીમદ ભાગવતનો દશમ સ્કંદના પૂર્વાર્ધની કથા વાંચજો. સ્વયં દ્વારકાધીશે કહ્યું છે, હે માયા, તું એક કામ કર, અત્યારે દેવકીના ઉદરમાં પોષાતું જે ગર્ભ છે ને ઉઠાવી રોહિણીના ગર્ભની અંદર પ્રસ્થાપિત કર, અને તું યશોદાની ઘેરે જન્મ ધારણ કર, હું પછી દેવકીની કુખે જન્મ ધારણ કરીશ. આટલું જો તું મારું કામ કરીશ ને તો જાઉં તને વચન આપું છું, આ પૃથ્વી પર તારા અનેક મંદિરો થશે, અનેક લોકો તને માનનારા થશે, અરે અંબા અંબાલિકા ચંડિકા વગેરે વગેરે અનેક તારા નામ પડશે, અને આ લોકના સુખની માંગણી કરનારો કોઈ આવે તો એ સુખને આપવા માટે પણ હું તને શક્તિ આપીશ. મોક્ષની વાત જયારે આવે ને ત્યારે તારી તાકાત બારની વાત છે. આમ શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના પૂર્વાર્ધ અંદર લખ્યું છે, માયા છે, યાદ રાખજો, માયા જે છે એ ત્યાં સુધી જીવાત્માને દુઃખ આપે જ્યાં સુધી પરમાત્માનો અનન્ય ભાવથી સેવન નથી કરતો. અનન્ય ભાવથી જ્યારે ભગવાનનું સેવન કરે છે ને પછી માયા જીવાત્માને દુઃખ આપવાને બદલે એને મદદ થવા કરવા માંડે, મદદ કરવા માંડે છે. એટલે તમે જુઓ, ભગવાનને નહીં માનનારને દેવી બહુ હેરાન કરશે. એને જરાક જો નિવેદ કરવામાં વહેલું મોડું થયું તો જાડા કરી દે ને ઉલટી શરૂ કરાવી દે, છોકરાને માંદા પાડી દે, કારણ કે માયાનું સ્વરૂપ છે. અને એ જીવાત્મા પરમાત્માના અન્ય ભાવથી નથી ભજતો. એટલા માટે કાં તો તમે એને આધીન બની રહો, એને સંપૂર્ણ આધીન બની રહો તો તમને સુખ આપતું લાગે. પણ યાદ રાખજો, માયાકૃત ઉપાધિ માત્ર એ પ્રથમ કાળમાં તમને સુખરૂપ દેખાશે, અંતે મહા દુઃખરૂપ હશે. એનું આપેલું તમામ સામ્રાજ્ય, એને આપેલી સંપત્તિ, સુખ આ લોકની અંદર સુખરૂપ દેખાશે, પણ અંતે દુઃખનું કારણ બનશે. પણ એ જ માયા જીવાત્મા જ્યારે પરમાત્માનું શરણ સ્વીકારે છે, પછી માયા મદદરૂપ બનવા મળે છે. દેવી હૈશી ગુણમય મમ માયા દુરત્યા મામેવ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. જીવાત્મા ભગવાન શ્રી હરિ કે અનન્ય ભાવથી જયારે મારું શરણ સ્વીકારે છે, અનન્ય ભાવથી જયારે મારી ભક્તિ કરે છે, પછી માયાને દુઃખ આપવાને બદલે પરમ સુખરૂપ બની જાય છે અને મદદરૂપ થવા માંડે છે. શુદ્ધ ભાવથી જયારે માયાનું કોઈ સેવન કરે છે, દેવ દેવીનું સેવન કરે છે, તો દેવ અને દેવી પણ જીવાત્માને પરમાત્માની ઓળખાણ કરાવે છે અને મહા સુખરૂપ બનાવી દે છે. અને ભક્તજનો સંપ્રદાયના પ્રસિદ્ધ ઇતિહાસો છે જ ને, યાદ કરો મગનીરામનો પ્રસિદ્ધ પ્રસંગ. મગનીરામ ભગવાનને ભજવા માટે, ભગવાનને પામવા માટે એના માતા પિતાના લાડકવા એકનું એક સંતાન હતું. બંગાળ પ્રાંતમાંથી એને પોતાના જન્મભૂમિનો ત્યાગ કર્યો છે. મનમાં આશા છે એક પ્રગટ ભગવાન મને મળે, અને આરાધના કરી શારદા દેવીને પ્રગટ હાજર કર્યા છે. અને શારદા દેવી જ્યારે રાજી થયા, શારદા દેવી માને સરસ્વતી દેવી માગો મગનીરામ, હું તમારા ઉપર રાજી થઈ છું, માં મારા પર કૃપા કર, મને પ્રગટ ભગવાનનું મિલન થાય, એટલા માટે મેં સંસાર છોડ્યો છે, પ્રગટ ભગવાનનું મિલન કરાવ્યા. અને એ વખતે શારદા દેવી કહ્યું છે, જા મગનીરામ હું તને વચન આપું છું, એક ને એક દાડો હું તને પ્રગટ ભગવાનનો મેળાપ કરાવી આપીશ, અને જ્યાં સુધી પ્રગટ ભગવાનનો મેળાપ ન કરાવી શકું ત્યાં સુધી તું જ્યારે પણ મને યાદ કરીશ ને ત્યારે હું તને દર્શન દેવા આવીશ, પણ એકવાર પ્રગટ ભગવાન મળી ગયા પછી તારો મારો સંબંધ પૂરો થશે. અને આ વાતને વર્ષો વીતી ગયા, પણ પાછળથી મગનીરામને તાંત્રિકનો જોગ થઈ ગયો અને ટ્રેક બદલાઈ ગયો, ખોટે માર્ગે ચડી ગયો. અને પછી તો તાંત્રિક મંત્રના માધ્યમથી લોકોને પરેશાન કરવા લાગ્યો છે, અનેક પ્રકારની કુટેવ વાળો થઈ ગયો છે, અનેક લોકોને પોતાના મંત્રના માધ્યમથી હેરાન પરેશાન કરતો, લોકોના ધન દોલત લૂંટવા લાગ્યો છે. એમ કરતો કરતો ગુજરાતની ધરતી પર મગનીરામ આવ્યો છે, ભાવનગર ગયો છે. ભાવનગરની અંદર વિદેશી દરબારને કીધું છે, મુજે 5,000 રૂપિયા ચાહીએ, પાકા સીધા ચાહીએ, સાથે પોતાના 500 શિષ્યો છે. વિદેશી દરબારે કીધું છે, 5 ની 10 આપવું પડે, એક વાર તું ગઢડા જાય સ્વામિનારાયણની પાસે 5,000 લઈ આપીશ, 10,000 આપી જા. અને આ શબ્દ સાંભળતા ધુઆ પુવા થતો દ્વારકા પહોંચ્યો છે. દ્વારકાની અંદર પણ માંગણી કરતા ત્યાં એથી એ જ ઉત્તર મળ્યો, તું સ્વામિનારાયણની પાસે જીવન મુક્તાની પાસે 5,000 લઈ જા, આપીશ 10,000 આપીશ. અને ત્યાંથી ભાગ્યો માંગરોળ આવ્યો છે. માંગરોળની અંદર વજ્રદીન દરબારની પાસે, વજરુદ્દીનની પાસે જઈને કહ્યું છે, મુજે 5,000 રૂપિયા ચાહીએ ઓર પક્કા સીધા ચાહીએ. વજરુદ્દીને પણ એ જ કીધું છે, 5 નહીં 10 આપું, અત્યારે જીવન મુક્ત સ્વામિનારાયણ મારા નગરમાં જ આવ્યા છે, એને 5,000 લઈ આવ્યા, પેલા 5 ન્યાથી લઈ આવ્યું, તને 10 આપીશ. આમ ધુવા પુવા થતો મગનીરામ ભગવાન શ્રીહરિની પાસે આવ્યો છે. ભગવાન શ્રીહરિ વિશાળ મોટી સભા ભરીને બેઠા છે, સભાની અંદર આવતાની સાથે બૂમા બૂમ કરવા લાગ્યો, આપો જીવન મુક્ત, આપો સ્વામિનારાયણ. ભગવાન શ્રી હરિ બોલ્યા, હા હમ હે સ્વામિનારાયણ, હમ હે જીવન મુક્ત, ક્યા બાત હે બતાઈએ, મુજે 5,000 રૂપિયા ચાહીએ ઓર પક્કા સીધા ચાહીએ. ભગવાન શ્રી હરિ કહ્યું છે, હમ કિસી કો પક્કા સીધા તો દેતે હી નહીં, પૈસા તો અમારી પાસે હૈ નહીં. અને એ જ વખતે મગનીરામે અડદને મંત્ર્યા છે, બાજુ ઉભેલા વડલા પર નાખ્યા છે, બાડ 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 કરતા આખો વડલો હળગીને રાખ થઈ ગયો. ભગવાન શ્રી હરિને કહેવા લાગ્યો છે, સહજાનંદ સ્વામિનારાયણ આપકી એ હાલત હોગી, इसलिए कहता हूं मुझे 5,000 रूपया दे दीजिए, पक्का सीधा दे दीजिए. भगवान श्री हरि के तारथी थाई कर लेने, हमें तने रुपया ही नहीं आपे, पक्का सीधा ही नहीं आपे. आन पछी मगनीरामे बहु बहु मंत्रनो प्रयोग कर्यो छे, घणो प्रयास कर्यो, पण भगवान श्री हरि नो वाको वाळ न करी शक्यो. आन धुआ पुआ थातो पोतानो उतारे गयो छे. મધ્યરાત્રે શારદા દેવીને હાજર કર્યા છે, બોલાવ્યા છે. શારદા દેવી હાજર થયા છે, મગનીરામ બતાવો કેમ મને બોલાવી છે, શું મારું કામ કર્યું. માં સાગરને તરીને આજ ખાબોશિયામાં ડૂબી રહ્યો છું. અરે મોટા મોટા ભેગધારીઓ, મોટા મોટા ચક્રવર્તી રાજાઓ, મોટા મોટા મઠધારી મંડલેશ્વરનું ઝુકાવનારો હું આજ એક નાનકડા એવા સ્વામિનારાયણની પાસે હારી રહ્યો છું. માટે માં સાગરને તરીને ખાબોશિયામાં ડૂબી રહ્યો છું, માટે તારી પાસે માંગણી કરું છું, સ્વામિનારાયણને મારે મારે શિષ્ય બનાવવા છે, માટે મારા પર કૃપા દ્રષ્ટિ કરી મને એવી સામર્થ્ય આપ, હું સ્વામિનારાયણને મારા શિષ્ય બનાવી દઉં. અને એ જ વખતે શારદા દેવીએ મલક મલક મોઢું મલકાવતા કીધું, મગનીરામ મગનીરામ તારી ભૂલ થાય છે, તું જેને સાગર સમજશો અને તું જેને સાગર તરીને આવ્યો એમ સમજશો, બધા ખાબોશિયા હતા, સાગર તો આજ ભટકાણો. મગનીરામ સ્વામિનારાયણ કોઈ સામાન્ય નથી, યાદ કર વર્ષો પહેલા તે મારી પાસે માંગણી કરી હતી, માં એક વાર તું મને પ્રગટ ભગવાનનું મિલન કરાવી દે, તો સાંભળે લે આ સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે. અને મેં તને વચન આપ્યું તો એક વાર તને ઓળખાણ કરાવી દઈશ, પછી તારો મારો સંબંધ પૂરો થશે. આજથી તારો મારો સંબંધ પૂરો થયો, હવે હું તને દર્શન દેવા નહીં આવું, હવે તું સ્વામિનારાયણને વળગી જા, તારા મોક્ષની ઈચ્છતો હો. તો આટલું કહી દેવી અદૃશ્ય થઈ ગયા છે. ભક્તો આ કથા આપણને બતાવે છે દેવીનો સંબંધ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી અનન્ય ભાવથી ભગવાનને વળગતા નથી. સ્વામી શારદા દેવી બોલ્યા છે, હવે તું સ્વામિનારાયણને વળગી જા, તારો મારો સંબંધ પૂરો થયો. ખોટા આપણે બી ડરી મરીએ છીએ કે મેં નિવેદન ન કરી આમ થાય, આ ન કરી આમ થયા. જેને ભગવાન સ્વામિનારાયણ મળી જાય એના પર તો દેવી સ્વયં રાજી થાય. સાબાશ સાબાશ, તારે જે કરવાનું કર્તવ્ય હતું એને તે કરી લીધું, તારા પર અઢળક રાજી છું, અઢળક રાજી છું. દેવી પણ બેઠા બેસતા આશીર્વાદ આપતા હશે. આજની તો આઠમી પેઢીએ પણ તમારા કુળદેવી જે હશે, ભગવાન સ્વામિનારાયણ મળ્યા પછી તો કોઈ કુળદેવી હોતા નથી. ભગવાન સ્વામિનારાયણ મળ્યા પછી જે કુળદેવી, પહેલા જે કુળદેવી છે એ પણ બેઠા બેઠા આશીર્વાદ આપતા હશે. સાબાશ સાબાશ, આ મારા આશ્રિતને ભગવાનનું મિલન થઈ ગયું, આ બડભાગી બની ગયો, બડભાગી બની ગયો. બેઠા બેઠા આશીર્વાદ આપતા હશે, એ કદી હેરાન ન કરે, કદી હેરાન ન કરે. અન મગ્નિરામ ભર સભાની અંદર આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણને વંદના કરી કહેવા લાગ્યો, કૃપાનાથ મને તમારે શરણે લો, મને તમારે શરણે લો. આટલા શબ્દ સાંભળતા ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીને એક બાજુ બોલાવ્યા અને કીધું, સ્વામી કેમ કરશું અને શરણે લેશું? હરિલીલા મૂર્તિ આખો પ્રસંગ લખ્યો છે. મુક્તાનંદ સ્વામી કે મારે ભેખ ધારી અને જટા બહુ વાલી હોય અને જટામાં બહુ પ્રીતિ હોય, કૃપાનાથે જટા ઉતરાવે, સંતો ભક્તો ચાલતો અને રસ્તામાં નખાવડાવો. અને કૃપાનાથ મહા અહંકારી હતો, એનો અહંકાર ઉતારવા માટે સંતો ભક્તોના બૂટ ચપ્પલ જે છે એનો ગાહડો વાળી માથા પર મૂકીને સાત પ્રદક્ષિણા ફરે. અને કાલ મહારાજ બેફામ બોલતો હતો, માટે મોઢામાં ખાસડો લઈને તમારી માફી માગે તો શરણે લો. ભગવાન શ્રી હરિ કહ્યું, મગ્નિરામ આ ત્રણ શરત છે, બોલ મંજૂર છે? પણ ભક્તજનો, જેને મોક્ષનો ખપ જાગી જાય ને પછી શું મંજૂર ન હોય? મગ્નિરામે કીધું, કૃપાનાથ બધી જ વાત મંજૂર છે, અનન્ય ભાવથી ભગવાનની ઉપાસના કરશે. અદભુત રીતે માયાનું સ્વરૂપ બતાવ્યું છે. માયા દુઃખરૂપ ત્યાં સુધી બને છે જ્યાં સુધી અનન્ય ભાવથી પ્રભુનું સેવન નથી કરતો. અનન્ય ભાવથી ભગવાનને જે વળગી જાય છે માયાને મદદરૂપ થઈ જાય છે. માયાનું સ્વરૂપ બતાવ્યા પછી કહ્યું છે, સાંભળો હું તમને બ્રહ્મનું સ્વરૂપ બતાવું. બ્રહ્મ કોને કહેવાય? સભા સ્થિર થઈ ગઈ, તમને ગમે તો છે ને પાછી કથા, નતર બે રીતે સ્થિર થઈ જાય, ગમે તો સ્થિર થઈ જાય, કંટાળો આવે તો સ્થિર થઈ જાય, શું કરે ખો. જો કે તમને ગમે કે ન ગમે તો આવું જ પીરસવું છે, કારણ કે પેટમાં કરમ્યો રોગ થયો ને પછી માને તો કડવું કડિયા તું પાવું હોય, બાળકને કઈ ગમે નહીં, એ રાડે રાડ બોલાવે, નહીં પીવામાં ટાટિયા પછાડે, તોય પણ ગરેડો કરીને માં પાઈ દે. એમ સાધુ છે ને માં છે, ગરેડો કરીને પાઈ દેવું ત્યાં કડવું કડિયા, અને આ કડવું કડિયા તું જો ગળા એઠે ઉતરી જશે બધો જ રોગ જતો રહેશે, જન્મ મરણ નો બહુ રોગ જતો રહેશે, આ કડવું કડિયા તું પીવાઈ જાય. તમે કઠણ વચન કહું છું રે, કડવા કાંકચ રૂપ દર્દીને ગોળી દઉં છું રે, સુખ થવાનો ખરે મને જે જને ખાવશે રે, આવું જે ઔષધ જીરણ રોગ તેનો જાવશે રે, સુખી થાશે સજ્જા. બહુ સાચું કહું છું, આ કથાની અંદર આ કડવું કડિયા તું જેના ગળા નીચે ઉતર્યું બસ એને કામ થઈ ગયું, જન્મ મરણ થઈ ગઈ પર થઈ જશે. ભગવાનના ભક્તો, આ અદભુત અવસર પ્રાપ્ત થયો છે, બસ પીજો, મોસ્ત પીજો. મને કાલ સંતો કહેતા, મને કે આ થઈ રહી તમે ગુરુ બધા કરતા વધારે કડવું પડીએ તો પાતા એમ લાગે છે, એટલું બધું કોઈ કથા નથી પાતા. મેં કીધા બધા નિરોગી કરવા છે, કારણ કે આ બધા ભગવાન સ્વામિનારાયણના મૂળ આશ્રિત એટલે અધિકારી છે. આખું ગામને તો અધિકારી ન, અમુક અમુક અધિકારી, અમુક ન હોય, બધા અધિકારી છે મોક્ષના, અને આ બધા મહારાજના અનન્ય આશ્રિત છે, માટે અને વધારે ઘરના માનીને પાઈ છે. અને માનો કે ઘરનું સંતાન હોય, એક પડખેવાળાનું હોય, બે ને પેટમાં કરમિયા થાય, બે રોતા હોય તો માં વધારે કોને કડું કડે પાય? પડખેવાળાના છોકરાને, પોતાના છોકરાને પાય, વધારે ટાટિયા પછાડે ને કોઈ પાય? અને છેલ્લી બાકી એ જો મોઢું ન ફાડે ને તો નાકને દબાવીને મોઢું ખોલાવીને પણ એને કડવું કડિયા તું પાય. પરાણે આ ઘરના મનાણા છે ને એટલે પરાણે કડવું કડિયા તું પાવાનું છે. અહીંયા જેમ બેઠા છે એમાં દેહને મૂકીને મહારાજની પાસે અક્ષરધામમાં સાથે બેહવું છે, એટલા માટે કરવું પડે હતું ભાઈ તમારા હિતને માટે. અન ભક્તજનો, આવા મહારાજ મળ્યા પછી જો રખે ને કોઈ જગ્યાએ કચાશ થઈ જાય ને તો જીવ પર જુલમ થાય, માટે આ ફેરી પૂરું જ કિન્ના કોઈ. અને ભલા માણસો મહારાજ ના બન્યા પછી હું ઢીલું ઢીલું કરવું દે, એક ઘાન બે કટકા, આ ફેરી શેખ મારો પોગે છૂટકો છે. એટલે તમને ગમે તોય ભલે, ન ગમે તોય ભલે, આવું જ પીરસવું છે. તમને ઓછું વધતું ગમશે, પણ હું તો કહું આ કેસેટ જ્યાં જ્યાં જાહે ને એ બધા નિરોગી થઈ જાહે, એને ખબર પડવા મળશે ભજન કેમ કરાય, એમ ભજન કોનું કરાય. બાકી ભજન તો આખી દુનિયા કરે છે, પણ ભગવાન સ્વામિનારાયણ કે સમજણમાં બહુ ફેર છે. પ્રથમના 27મા વચનામૃતમાં કહે ભજન આમ કરાય, ક્યારે ભગવાનને રીઝવી શકાય ને ક્યારે મારા સુધી પહોંચી શકાય એનું જ્ઞાન થઈ જાય. કાલે સંતો કહેતા મને કે આ કથા આલે છે કે શિબિર આલે એ જ ખબર નથી પડતી. મેં કીધું આ ભૂગઢના ભક્તોની શિબિરમાં આવવાનો મોકો ઓછો મળે છે, કારણ કે આઘુ બહુ ને, એટલે સરદાર આઘુ પડે છે, એટલે અહીંયા શિબિર કરી નાખ્યા. કાચો રે ને તો પાછું બાળીઓ મોત્સવ બધાને પોગવાનો, યુવાનો ખાસ, જોકે એમાં યુવાનો જ છે, 15 વર્ષથી 45 વર્ષ સુધીની એન્ટ્રી, બાકી ઉપર એન્ટ્રી રાખી જ નથી. યુવાનોને કહું છું ક્યારેક ક્યારેક છે ને તમે ઘઉં વાવ્યા પછી ઉગે નહીં, એને બીજવાણવું પડે. બીજવાણો ને આશે બેઠા રહ્યો ને કે ઉગી જાય તો પછી ઘઉં જાય, એમ અહીંયા આપણે પાણી તો પાઈશ, પણ બીજવાણવા માટે બાળીઓ મોત્સવ બધા યુવાનોને આવવાનું છે. સરદારને આંગણે 4 દાડાનો બાળીઓ મહોત્સવ છે, હમણાં 15-20 દાડા પછી છે, તારીખ તો અહીંયા આવશે ને કંકોત્રી, બપોર પછી કહી દઈશ તારીખ, મને યાદ નથી. બીજવાણવા માટે આવવાનું છે. 21:05 થી લો, 21:05 થી 24:05 છે, એટલે આ તો બરાબર આ ટાઈમ જ આવ્યો ને. આજ 22 છે ને, 21 શરૂ થશે, 21, 22, 23, 24 બીજવાણવા માટે આવી જાય. જો પછી ન ઉગે તમને કહેતા નહીં, એક પાણી નો ઉગે ભાઈ, ક્યારેક કડક જમીન આવી જાય તો. અદભુત રીતે આજ મુક્તાનંદ સ્વામી ભગવાન નીલકંઠને 5 ભેદના સ્વરૂપ બતાવી રહ્યા છે. જીવ ઈશ્વર માયાનું સ્વરૂપ બતાવ્યા પછી કહ્યું છે, એક સાંભળો વર્ણિનાજ, હું આપને બ્રહ્મનું સ્વરૂપ કહું. બ્રહ્મ કોને કહેવાય? સત્યમ જ્ઞાન મનંતમ ચ, સત્યમ જ્ઞાન મનંતમ ચ, પૂર્ણમ ચાખંડમ અક્ષરમ દામ યદવાસુદેવશ્ચ મૂર્તમ ચામૂર્તમ મુશ્ચતે. અદભુત બ્રહ્મનું સ્વરૂપ બતાવ્યું છે. સત્યમ જ્ઞાન મનંતમ છે. બ્રહ્મ કેવું છે? સત્ય સ્વરૂપ છે. સત્ય કોને કહેવાય ખબર છે? જેમાં ફેરફાર સંભવિત જ ન બની શકે એને સત્ય કહેવાય. આ મૃત્યુ લોકને અસત્ય કહેવામાં આવ્યું. શું કામ? તો કે આજ જેવું છે એવું ગઈકાલે નતું, આજ જેવું છે એવું આવતીકાલનું, સતત બદલે રાખે, સતત બદલે રાખે. આ શરીરને પણ અસત્ય કહેવાય. શું કામ? એક દાડો 2 વર્ષના હતા ને ત્યારે આખું ગામ રમાડતું હતું, બોલો, શરીર એનું એ રહ્યું, પણ 82 વર્ષ થયા પછી કોઈ રમાડા છે? કારણ કે શરીર અસત્ય છે, સતત ફેરફાર વાળું છે. અને સત્ય સ્વરૂપ એ જ હોય શકે જ્યાં માયાનો પ્રવેશ ન હોય. બ્રહ્મની અંદર માયાનો પ્રવેશ નથી. જ્યારે આ સૃષ્ટિમાં સર્વત્ર માયાએ પોતાનો પંજો જમાવી દીધો છે, જેથી કરીને જગત આખું અસત્ય સ્વરૂપ છે, પણ બ્રહ્મ તત્વ સનાતન સત્ય છે. એક જ સરખું સ્વરૂપ છે અને સત્ય કહેવાય. સત્યમ જ્ઞાનમ, પાછું જ્ઞાનવાન છે. જ્ઞાન કોને કહેવાય? જે તત્વ જેવું છે તેને તેવું સમજવું એને જ્ઞાન કહેવાય. ભગવાન સનાતન છે, પરમાત્મા સુખરૂપ છે, એને આરાધનાથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે. જગત આખું દુઃખરૂપ છે, નાશવંત છે, આમ જે સ્વરૂપ સમજવા બંને એને કહેવાય જ્ઞાન. આ વાત જો ન સમજાણી હોય, અસત્યને સત્ય માની લઈએ, સત્યને અસત્ય માની લઈએ, અને પછી આડેવડી જો પ્રીતિ થઈ જાય, જ્યાંથી પ્રીતિ તોડવાની છે એમાં પ્રીતિ બંધાઈ જાય, જ્યાં જોડવાની છે એમાંથી વિકૂટા પડી જવાય, તો જીવ પર જુલમ થાય. અને યાદ રાખજો, જગતની અંદર બધા એમ કહે છે કે મને જ્ઞાન છે, મને જ્ઞાન છે, પણ સ્વામીની વાતો જ્યારે જોઈને ત્યારે એમ લાગે મોટા ભાગનો સમાજ અજ્ઞાની બનીને બસ આ જગતની અંદર ભમી રહ્યો છે. સ્વામી કહે જ્યાંથી અચાનક ઉછાળા ફેરવવાના છે, જ્યાંથી અચાનક ઉછાળા ફેરવવાના છે એને માટે રાત દાડો દાખલો કરે છે, અને જ્યાં નિત્ય રહેવાનું છે એને માટે કશું જ કરતો નથી. આથી મોટું અજ્ઞાન કયું હોય? અજ્ઞાનતા છે. નાશવંત પદાર્થ માટે રાત દાડો મહેનત કરીએ છીએ, સનાતન તત્વને માટે કશું જ કરતા નથી. માટે ડાહ્યા પુરુષો, સનાતન તત્વને માટે મહેનત કરજો. મોટા મોટા સંતોનું કહેણ એવું છે કે જીવાત્મા ને મનુષ્ય દેહ મળ્યા પછી પરમાત્મા ને આરાધના નું મુખ્ય ધ્યેય હોવું જોઈએ. કરેલે શ્રીંગાર ચતુર અલબેલી, એક સંતે અદભુત વાત લખી, કરેલે શ્રીંગાર ચતુર અલબેલી, સાજન કે ઘરે જાનારી, નહલે ધોલે શિર ગુથાલે, ફિર યહાની આનારી, કરેલે શ્રીંગાર ચતુર અલબેલી. અદભુત માણસ નો દેહ મળ્યો છે, હવે તો એવા સુંદર સુંદર શણગાર ને સજી લે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ના શણગાર ને સજી લે. તું સાજન કે ઘર જાનારી, નહલે ધોલે શિર ગુથાલે, ફિર યહાની આનારી. હવે ફરી વાર જન્મ ન લેવો પડે, બસ એવું તું કર્તવ્ય કરી લે, પરમાત્મા સુધી પહોંચી ગયા. બ્રહ્મ કેવું છે? જ્ઞાનવાન છે, એને પૂર્ણ જ્ઞાન છે, પરમાત્મા સાર રૂપ છે, જગત અસાર છે, માટે સતત પરમાત્માની સાથે એક મેક બનીને વર્તે છે, માટે એને સત્ય સ્વરૂપ જ્ઞાન રૂપ કીધા છે. સત્યમ જ્ઞાન અનંતમ ચ, અનંત રૂપ છે. બ્રહ્મ કેવું છે? અનંત છે. અનંત એટલે અહીંયા સંખ્યા વાચક નહીં પણ વિસ્તાર વાચક. સર્વત્ર બ્રહ્મનું સામ્રાજ્ય છે. પૂર્ણમ ચાખંડમ અક્ષરમ, આ ભુજની પદ્ધતિ છે. પહેલી વાર લંડન ગયેલા ને, પછી કથાનો પ્રારંભ થયો, લાઈન લાગી, કથા શરૂ થઈ ને એક જણો આવે કપાળમાં ચાંદલો કરે, ધોતી ઓઢાડે, એ જાય, બીજા આવે કપાળમાં ચાંદલો કરે, ધોતી ઓઢાડે, વળી આગળ જાય. પહેલી જ પારા ને, અમે તો મૂંઝાણા, બે પાંચ મિનિટ થઈ પછી એમ કે આમ તો કથા નહીં થાય. એમ કીધું, ભાઈ કાતો ધોત્યો ઢાડવાનું ચાલુ રહે ને કા કથા ચાલુ રહે, બે ભેગું નહીં થાય. દાળિયા ખાવા ને શેરડી ખાવી, બે સેટિંગ નહીં થાય. એ કે પણ સ્વામી અમારે આગે છે કે ચીલી હતી, અમારે આમ જ કથા થાય છે કે અત્યાર સુધી કોઈ ના નથી પાડી. કથા પૂરી થાય ને તો રોજ 50 જણા ધોત્યા ઉઢાડી. એમ કીધું, પણ આમ કથા નહીં થાય. પછી આડી દોરી બાંધી તો કોક કોક ઠેકી ઠેકીને આવતા હતા, જો ના પાછળથી ન આવી ગયા. પછી બીજે વર્ષે મેં જયારે ગયા ત્યારે સંતોની બરાબર કથા હતી, બહુ રાજી થાય. ભુજના સંતો હતા, બહુ રાજી થાય. એ કે સ્વામી તમે ગયા વર્ષે કથા કરી ગયા, કામ કરી ગયા, હેરાન થઈ ગયા. તમે તો સતત ચાલુ ચાલુ રહેતું જ કે, અને એમ કઈ કઈ નહોતા હકતા કે તમે આવીને બંધ કરાવી ગયા, અમારે કામ થઈ ગયું. તે દાડે જો દોરી બંધાય છે,